તારીખ 4/1/1997 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા બાંધણીમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 35.
થોડા સંશય ઉભા થયા છે, એ આપની અનુમતિ રહેતો પૂછું. એમના વિચારધારા મેં કેવું છે કે આત્મા નિત્ય છે, ગુરુદેવે પણ એ વાત કરી છે, આત્મા નિત્ય છે અને સત્ય પણ નિત્ય છે. તો આત્મા સર્વવ્યાપક પણ ગણો બતાવવામાં આવ્યો છે અને જૈન વિચારધારાની અંદર આત્માને અલગ અલગ કરવામાં આવે છે, તો આમાં શું સમાધાન થઈ શકે? કારણ કે બંને મનીષીઓ છે, બંને વિદ્વાન પુરુષો છે, શંકરાચાર્યજી અને કપડદેવ, અને બંનેની વિચારધારામાં આ જે ભેદ રેખા દેખાય છે તેમાં અમારે મને શું સમાધાન પ્રાપ્ત થાય?
એવું છે, આપણે સમાધાન અનુભવથી કરવું છે. આપણો અનુભવ શું બોલે છે? આપણી સામે બે વાત આવી કે આત્મા સર્વવ્યાપક અથવા સ્વ દેહ વ્યાપક, શરીર પ્રમાણ વ્યાપક. આપણો અનુભવ શું બોલે છે? આપણે બધે વ્યાપેલા છીએ, આપણે આપણા શરીર પૂરતા જ વ્યાપતી છે. આપણો અનુભવ શું બોલે છે?
આપણો અનુભવ તો એ નિજી અનુભવ છે, પણ નિજી અનુભવ એ તો મર્યાદિત પણ હોઈ શકે છે.
બરાબર છે, હું જ્યારે વાત બે આવે છે સામે, આપણે એક વાર એ ભૂલી જઈએ કે કઈ વાત કોને કરી છે.
બરાબર,
હું પોતે પણ વેદાંત દર્શનમાંથી આવું છું, ત્યારે મને કૃપાળુદેવનું પુસ્તક પહેલું વહેલું મળ્યું, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે જૈન દર્શન શું કહેવા માગે છે અને વેદાંત દર્શન બીજું શું કહેવા માગે છે. પછી એમાં નક્કી શું કરવું, કેમ કે અહીંયા મહાવીર ભગવાનના નામે વાત છે, તો ત્યાં શ્રી કૃષ્ણના નામે પણ ગીતામાં વાત
છે,
શ્રી કૃષ્ણ ઉવા છો, વિદ્યાતી યદા કામાન સર્વાંતાત્મનોગતાં આત્મનિવાત્મના તુષ્ટાઃ અસ્તિર પ્રજ્ઞસ્તુદોચ્યતે. તો મોટા પુરુષનામાં નામે વાત ચાલતી હોય છે, આપણે તો નાના માણસો, આપણો એક અધિકાર તો નહીં કે આપણે કોઈને હાચા ખોટા કહી શકીએ. હું તો નાના મોટે મોટી વાત થઈ ગઈ,
આપણી અલ્પતા પણ ખરી, યોગ્યતા પણ નથી,
યોગ્યતા પણ નથી, છતાંય આપણે આપણા કલ્યાણ માટે તો આપણો નિર્ણય નિશ્ચય કરવો જ ઘટે છે, કરવો જ જોઈએ આત્મકલ્યાણ માટે. એટલે પછી એમ વિચાર્યું, મેં આમ વિચારેલું, આપને યોગ્ય લાગે એમ વિચારી શકો, મેં તો આમ
વિચાર્યું. મને અનુકૂળ થશે, કેમ કે તમે આના ગામમાં ઘણું વિચાર ખેડાણ કર્યું છે, મને પણ આ બધું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
કે પ્રયોગની કસોટી એ વાતને ચડાવવી, પ્રયોગ એટલે અનુભવ,
અનુભૂતિ,
અનુભવના પ્રયોગની કસોટી એ વાતને કસવી, અને એ કસોટી એ કસતા જે ખરું ઉતરે ખરું, પછી ગમે એને કીધું હોય, આપણે એની સાથે સંબંધ નથી. કેમ કે કાળક્રમે લોકો મોટા પુરુષના નામે પોતાની વાત મૂકી દે, કયો ગ્રંથ કોને બનાવ્યો છે આપણે તો નજરે
પ્રાપ્ત થયો,
આપણે જાણી લઈએ આ તો આના નામથી છે, પણ હવે એના નામથી ખરેખર છે કે કોકે એનું નામ મૂકી દીધું, શું ખબર છે? એ તો આપણા પરોક્ષ વિશે છે, એટલે આપણે કઈ કહી શકીએ નહીં. ત્યારે હવે સાચા ખોટાની પરીક્ષા કરવી કેમ? કે આપણે આપણા અનુભવની કસોટી વાતને ચડાવવી, અને એમાં જે ખરી ઉતરે એ ખરી, અને ખરી ન ઉતરે એ ખરી નહીં, બસ.
કન્વિન્સિંગ છે, પણ એ અનુભૂતિનો આ છે આખો, એ તો જન્મ જન્માંતર સુધી ચાલવાનો, કંઈ આ એક જન્મમાં અનુભૂતિ પૂરતી થશે એવું માનતો નથી, કદાચ શક્ય પણ નથી મારા જવા માટે. તો એ બે ચાર જન્મ જન્માંતર સુધી થાય તે અનુભૂતિનું પછી તો વિષય પણ જાય કદાચ.
એમાં શું છે કે કેટલાક અનુભવના સંસ્કારો ચાલુ રહે છે,
સાચું છે,
કેટલાક સંસ્કારો ચાલુ રહે છે એવું છે. એટલે જ્યાં જ્યાં સંશય ઉપજે ત્યાં ત્યાં અનુભવની કસોટી લાગુ કરવી, એ એક જ આનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જડતો નથી. અને એ ઉપાય જોતાં અત્યાર સુધી જેટલું આગળ વધવાનું બન્યું છે એ ઉપાયથી વધવાનું બન્યું છે. બીજી એક વાત કરું આ અવસરે કે શાસ્ત્રોની અંદર આપણને આ બધી વાતો મળે છે કે આત્મા એક છે કે અનેક છે, સર્વવ્યાપક છે કે સદેહ પ્રમાણ વ્યાપક છે. જે લખાણો અને જે વચનો આપણી સામે આવે છે એ વ્યાખ્યાત્મક છે, એને વ્યાખ્યા કહેવાય છે. કોઈને કોઈનું વ્યાખ્યાન છે ને, કોઈને કોઈનું એ વ્યાખ્યાન છે, માટે વ્યાખ્યા છે. બે જાતનું છે, એક વ્યાખ્યાત્મક જ્ઞાન છે અને એક અનુભવાત્મક જ્ઞાન છે. જેમ કે ભાઈ રોટલી કેમ બનાવી કે ગોળણું કરી પાટલી ઉપર મૂકીને વેલણ ફેરવીને રોટલી મણવી,
સિદ્ધાંત રસ્તો છે.
રોટલી કેમ મણવી તો કે કણિક બાંધી, લોટ દળી, કણિક બાંધી, એમાંથી ગોળણું બનાવી પાટલી ઉપર મૂકીને વેલણ ફેરવવું એટલે રોટલી મણાય. વ્યાખ્યા તો બરાબર છે પણ વણવા બેહો ત્યારે ખબર પડે કે આ કેમ વણાય, ત્યાં સુધી કેમ વણાય એ વ્યાખ્યા સમજાય હોય તો પણ ન આવડે. એટલે આપણે સમજાવીએ જ ના, આટલી વાત આપણે સમજ્યા, લોટને દળાવી ગોણા સુધીનું વણવા સુધીનું કામ કરવાનું છે. આપણી સમજમાં વાત બરાબર આવી, એમાં કાંઈ ભૂલ નથી. પણ જ્યારે આપણે રોટલી વણીએ અને એ રોટલી બરાબર ન વણાય ત્યારે આપણને એમ થાય કે આપણી સમજણ કરતાં હજી કાંઈક આમાં એવું જ્ઞાન બાકી રહે છે કે રોટલી બનતી નથી, વાંકી ચોખ્ખી બને છે અથવા જાડી પાતળી બને છે. તો એ જે વેલણ ફેરવતા 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 બરાબર રોટલી વણતા આવડી ગઈ ત્યારે અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે વ્યાખ્યા છે એની એક મર્યાદા છે અને અનુભવ જ્ઞાન એનાથી થોડુંક આગળનું જ્ઞાન છે. ત્યારે આ જે આત્મજ્ઞાન છે એ અનુભવ જ્ઞાનનો વિષય છે, એકલો વ્યાખ્યાનો વિષય છે. હવે આત્મા એક છે કે અનેક છે એ આપણે અનુભવ જ્ઞાનથી જ્યાં સુધી નક્કી ન કરીએ ત્યાં સુધી ઓલી વ્યાખ્યા આપણા કામની નથી. હવે શું છે બીજી એક વાત, આપણે એ જ મુદ્દા ઉપર એક બીજી વાતને વિચારીએ છીએ કે વેદાંત દર્શનમાં અને જૈન દર્શનમાં ધ્યાનનો વિષય એક છે, ધ્યાન કરવાની સાધનાનું ધ્યાન છે બરાબર. બંનેની અંદર આ અંગનો સ્વીકાર છે, ધ્યાનનો કે સાધનાનું એક અંગ છે બરાબર. હવે જો આત્મા સર્વવ્યાપક છે એમ સ્વીકારીને ધ્યાન કરીએ અને આત્મા સ્વદેહ પ્રમાણ છે એમ સ્વીકારીને ધ્યાન કરીએ તો ધ્યાન કઈ રીતે થાય? જો સર્વવ્યાપક પણ લઈએ તો ધ્યાન કરવું મુશ્કેલ છે. કેમ કે જ્યાં જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનમાં જ્યાં જ્યાં આપણે જોવા જઈએ ત્યાં ત્યાં આપણને અનેક ચિત્ર વિચિત્ર પદાર્થો જણાય છે, અનેક ચિત્ર વિચિત્ર પ્રસંગો જણાય છે અને આપણને એ જાણતા રાગ દ્વેષ પણ થાય છે. આ સારું નથી, આ સારું છે, આ અત્યાચાર છે, અપનાવું છે, આ હિંસા છે, આ ચોરી છે, અપનાવું છે, આ સારું છે, નથી સારું. ધ્યાન તો ક્યાંથી જમવાનું હતું? જો આપણે અત્યારથી જ્ઞાનને સર્વવ્યાપકપણે સ્વીકારી લઈએ તો આપણું ધ્યાન કેવી રીતે જામે, એકાગ્રતા કેવી રીતે થાય? જો આપણે આત્માને સ્વદેહ પ્રમાણ લઈએ તો આપણું ધ્યાન થઈ શકે. આપણું જે સાધનાનું ઉત્કૃષ્ટ અંગ ધ્યાન છે એની સાથે આત્માનું સર્વવ્યાપકપણું સ્વીકારવું સુસંગત થતું નથી, મેળ ખાતો નથી આપણી સાધના સાથે. એમ અનેક સાધનાના અંગો છે એના અનુભવ સાથે એની મેળવણી કરતા જઈએ તો આપણને એમ લાગે કે આ જૈન દર્શન કે છે એ વાત મારા આત્મકલ્યાણ માટે સ્વીકારવા યોગ્ય મને લાગે છે. આપણે હાચા ખોટા મન મંડન ખંડનમાં ન કરીએ પણ આપણે આત્મકલ્યાણ માટે આપણે સ્વીકાર નહીં તો કરવો જ પડશે. એ વાત કૃપાલ દેવે પણ એક પત્રમાં ચર્ચી છે. સુભાબેન કીધું છે કે ભાઈ આ વાત જરૂરી છે, આત્મા વિશે નિશ્ચય કરવો, નિર્ણય કરવો તે જરૂરી છે અને એટલા માટે કરવો જોઈએ. મોક્ષ એ નિર્ણય કરવો ઘટે છે. એ નિર્ણય કેવી રીતે કરવો? મોટા પુરુષોના નામે વાતો લખી હોય તો આપણે ઉભરી જવું પડે, એનું નામ છે આપણે કેમ જલ્દી હાના કરીશું? ત્યાં બીજો ઉપાય શું? એ તો કેનારા પરોક્ષ હતા, આપણે શું કરવું? આપણા માટે તો બહુ સરસ છે કે કૃપાળુ દેવ હમણાં થઈ ગયા, હા માનો ને 2057માં એમના નિર્માણને હજી 100 વર્ષ ત્યારે 95 વર્ષ થઈ ગયા. 95 વર્ષ પહેલાં તો અહીંયા હયાતી ધરાવતા હતા. આ ધરતી ઉપર 95 વર્ષ પહેલા તો વિચરતા હતા, આ ધરતી ઉપર વિચરતા હતા. એમના હસ્તલિખિત પત્રો, પોતાના હાથના લખેલા પત્રો પણ બધું છે જેના ઉપરથી આ ગ્રંથ ગ્રંથ મીનો છે, એટલે ભેળસેળની શક્યતા નથી. કેમ કે આપણે પહેલી કરી શકીએ છીએ અત્યારે, બરાબર છે? મૂળ શબ્દ એ છે અને ગ્રંથમાં પણ એ જ થતાનો. બીજું એ પુરુષની નિર્દોષતા, એ પુરુષની વિચારશક્તિ, એ પુરુષનો અનુભવ, એ બધું આપણને માન્ય થાય એવું છે, માન્ય થાય એવું છે. તો એક વખત ભલે આપણે આપણી અલ્પજ્ઞતાને સમજીને એમને સ્વીકારીએ,
પછી આગળ માર્ગ જડશે,
ચોક્કસ માર્ગ જડે, નો ડાઉટ. નિશંક વાત છે કે માર્ગ જડે, કારણ કે બીજા ગ્રંથો પરોક્ષ છે ને, મોટા મોટા પુરુષોના નામે વાત લખેલી છે, આપણને ખબર નથી કે પુરુષોએ લખ્યું કે કોઈ બીજા એના નામે
લખ્યું.
આ તો આપણને ઓરિજિનલ વસ્તુ મળે છે. કુદરતી શું થયું છે કે એ પણ એમને પણ અન્ય દર્શન નો અભ્યાસ
કર્યો છે,
એમને પણ નાનપણમાં કંઠી બાંધી લીધી,
મસાલ પક્ષે
બંનેનો લાભ મળેલો છે. અને બંનેનો એમને અભ્યાસ છે,
બંનેનો
અભ્યાસ છે અને બહુ સમર્થ પુરુષ છે એ સાબિત કરવાની જરૂર નથી,
એ થઈ શકે છે, આ પણ છે.
એટલે આપણે એમને સ્વીકારીએ અને સાથે સાથે આપણા અનુભવને એ કહે છે એ પ્રમાણે આપણે મેળવણી કરતા જઈએ, અને જો બે એક ટેલી થાય તો આપણને એમના પ્રત્યેનો વિશ્વાસ વધારે દ્રઢ થાય,
એ શ્રદ્ધા વિશ્વાસ માન પણ જળવાય
થાય. એટલે મેં શરૂઆતમાં તો એવું કરેલું કે થોડોક અનુભવ સાથે મેળવતો જો, પછી એમના ઉપર મને વિશ્વાસ આવ્યો. વિશ્વાસ એટલા માટે આવ્યો, વિશ્વાસ આવવાનું એક કારણ બન્યું કે એમની પ્રમાણિકતા બહુ હતી. એ પોતાના પરિણામોની પણ વાત મોક્ષને લખતા હતા. સામાન્ય રીતે એવું છે, સામાન્ય રીતે એવું છે કે શિષ્ય છે એ ગુરુને એમ કહે કે બાપુ મારા પર આવા ભાવ ચાલે છે તો મને કંઈક લાઈને ચડાવો, પણ એમને તો કહેવાનું કંઈ કારણ નથી, એમને તો કંઈ માર્ગદર્શન મેળવવાનું નથી, પણ એમની પ્રમાણિકતા અને સરળતા અને મધ્યસ્થતા અને વિનમ્રતા અને આત્મીયતા અને એવા બધા ગુણો એટલા બધા હતા કે એમના શિષ્યો પાસે પણ પોતાના પરિણામોની વાત એમને લેખા છે, આજે બી મોજૂદ છે કે આત્માને ઉદાસ પરિણામ જે છે, આ ફલાણું છે, આમ છે, આમ છે, ઘણી વાતો આવી છે. એ ઉપરથી એમ થાય કે આપણે એમની પ્રમાણિકતાથી એમને લઈને એમની વાત ઉપર વિશ્વાસ મૂકવા યોગ્ય છે,
નિખાલસતા છે, નિર્દોષતા છે, નિષ્કપટતા છે,
એ એમને આપણે આપણે એમના ઉપર વિશ્વાસ મૂકીએ એવા ઘણા કારણો છે. એને મેં વિશ્વાસ પણ મૂક્યો, વિશ્વાસ મૂકી અને આપણા અનુભવને ટેલી કરતા ગયા, વિશ્વાસ મૂકીને અનુભવને ટેલી કરતા ગયા, તો બહુ મેળ ખાતો ગયો. તો જરૂર આપણને આત્મલાભ થાય છે એ વાત નિશંકપણે આજે કહી શકીએ છીએ. જરૂર આત્મલાભ થાય, થાય છે, સમસ્યાનું સમાધાન થઈ
ગયું. હવે એક બીજો પ્રશ્ન છે, જો કાને આમ છે કે આત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ગણાવ્યું છે, પણ આત્માની જ્યોતિ સ્વરૂપ પણ ગણવામાં આવે છે, નાશ નાશ ભાવ નાશ સ્વરૂપ પણ ગણવામાં આવે છે, આત્માની જ્યોતિ સ્વરૂપ ગણવામાં આવે છે અને નાશ સ્વરૂપ પણ ગણવામાં આવે છે. જે નાદ કહે છે ને,
નાદ બ્રહ્મ
નાદ અનહદ નાદ, એ સૌ પણ કલ્પના વિશે, એ કલ્પના છે તે અનુભૂતિ છે.
એમાં એવું છે કે જ્યોતિ છે એ તો જ્ઞાનની જ્યોતિ છે, એટલે એ તો શબ્દ ફેર છે. બીજું નાદ અને બીજી એવી અનેક વાતો છે. એમાં એવી વાત છે કે આપણને જ્ઞાનથી કે જ્ઞાન જ્યોતિથી લેવામાં જેટલું આગળ બધાય એટલું વધુ, અને બીજી કોઈ કલ્પનાને બહુ સ્થાન ન આપવું હોય ત્યારે, કેમ કે એ વિષય આપણાથી અગમ અગોચર છે અથવા અજાણ્યો
વિષય,
એટલે એની અંદર જલ્દી આપણે માથું ન મારીએ તો બકે તો ચાલે. પણ જ્ઞાન છે એ તો પ્રગટ, એનો તો પુરાવો લેવા જેવો પડે એવું નથી. નાદધર્મ આપણને પ્રગટ નથી, તો જે પ્રગટ છે એને પકડીને આપણે આગળ હાલીએ ત્યારે, અને આપણું આત્મકલ્યાણ સધાય એ રસ્તે આગળ હાલ્યા જઈએ, એમ જવાબ દેવા પાછળ એક હેતુ છે. આ પ્રકારે તમને જવાબ દેવા પાછળ એક હેતુ છે. હેતુ એ છે કે ધ્યાન યોગ એ બધા કેટલાક એકાગ્રતાના પ્રયોગ એવા છે કે જેને લઈને પરિણામોની ચંચળતા ઘટે, કશાયની મમતા થાય, અને કોઈ એક વિષય ઉપર, કોઈ એક વાત ઉપર, કોઈ એક કલ્પના ઉપર, કોઈ એક ધારણા ઉપર એકાગ્રતા પણ થાય. ચંચળતા ઘટે ત્યારે એકાગ્રતા થાય, એકાગ્રતા ચંચળતા ઘટે. હવે આત્મામાં બેહદ અનંત શક્તિઓ છે, મૂળ શક્તિઓ અનુભવ થાય ત્યારે તો આત્મા નિર્વાણ પદ અને સિદ્ધાલીમાં પહોંચી જાય છે. એ આ સાધનાનો સર્વોત્કૃષ્ટ ચમત્કાર છે,
અંતિમ બિંદુ છે,
અંતિમ બિંદુ છે. એ પહેલા આત્માને, આત્માનું ધ્યાન ન થાય અને બીજા પ્રયોગોથી એકાગ્રતાને ધ્યાન થાય, જે કૃપાળુદેવે 416 નંબરના પત્રમાં લખ્યું છે, ધ્યાનનો પ્રયોગ જ લખ્યો છે, તો શક્તિ એટલી બધી છે અને એટલું બધું એનો પ્રભાવ છે કે અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે, અને એના અસંખ્ય પ્રકાર છે. એમાંનો એક પ્રકાર નાદ બ્રહ્મ છે. પણ આપણે કામ આપણે તો નિર્વાણ પદમાં જવું છે, એ સર્વોત્કૃષ્ટ ચમત્કાર છે, એટલે નાના મોટા ચમત્કાર ને આપણે અડવું નથી. આપણે તો સૌથી મોટી વાત લેવી છે, નાની વાત ને શું કરવી છે. આપણે
ત્રીજો પ્રશ્ન, આપણે જે બપોરે કર્યું છે ભેદ વિજ્ઞાન, એ જળ અને ચેતનની જે વાત કરે છે તે આત્મા શરીર થી ભિન્ન છે, તે બે મુદ્દા સમાવિષ્ટ છે કે બીજા અન્ય મુદ્દાઓ પણ છે, અને જરા એલોપેથી મૂકો
એમાં. આ તો આપણે ચાલતા શાસ્ત્રમાં જે મુદ્દો હોય એના ઉપર પછી વિચારો ચલાવીએ છીએ. સ્વાધ્યાયની એક પદ્ધતિ રાખી છે કે જે સામે શાસ્ત્રના વચનો હોય એના ઉપર જ વિશ્લેષણ કરવું. પણ બીજા મુદ્દાઓ છે એમાં, ખાસ કરીને ભેદ વિજ્ઞાન રાગ અને જ્ઞાન વચ્ચે કરવાનું હોય છે. રાગ અને જ્ઞાન એટલે વિભાવ અને સ્વભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરવાનું હોય છે. ભેદ જ્ઞાન ત્યાંથી શરૂઆત થાય છે. કેમ કે શરીર છે એ એક જળ પરમાણુનું ઢીંગલું છે, આત્મા એક ચૈતન્ય પિંડ છે, બે પદાર્થો પોતપોતાના સ્વરૂપમાં છે. પરમાણુ જળ છે એ ચેતન થતો નથી, ચેતન છે એ જળ થતો નથી, છતાં પણ આ શરીર મારું છે એમ કરનાર રાગ છે, બેને જોડનાર કોણ છે?
એટલે
બે થાંભલાની વચ્ચે પુલ છે, એ રાત છે. આ બાજુ એક શરીર નું પુતળું ઉડી, એક થાંભલો, આ બાજુ ચૈતન્ય પિંડાત્મા છે. બે નું જોડાણ કોણ કરે છે? હવે જો રાગ, રાગ થી ભિન્નતા કરો તો શરીર થી ભિન્નતા આપોઆપ થઈ જાય. કેમ કે રાગ અવલંબે છે શરીર ના, જ્યાં વચ્ચે થી પુલ લઈ લીધો થાંભલા તો જુદા જુદા
જુદા છે, બરાબર.
એટલે જ્ઞાની પુરુષોએ રાગ અને જ્ઞાનની વચ્ચે ભેદજ્ઞાન કરેલું છે. એ પ્રયોગ જો કરવામાં આવે તો આત્માનો શુદ્ધ સ્વરૂપનો, સંજાત્મક સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય. અનુભવનું એક કારણ, મૂળ કારણ, એકમાત્ર કારણ ભેદ જ્ઞાન જ છે. પણ ભેદ જ્ઞાનની જે ભૂમિકા છે મુમુક્ષુની, એ બીજી કેટલીક ભૂમિકાઓ પાર કર્યા પછી આવે છે. એ બધી મને સમજવી જોઈએ, એ ભૂમિકાઓમાં પ્રવેશ પણ કરવો જોઈએ, અને પછી લોક વિજ્ઞાન સુધી પહોંચાય તો ચોક્કસ આત્મા અનુભવ થાય એવો વિષય છે.
રાગ અને દ્વેષ નો ધંધો તો છે, રાગ અને દ્વેષ એ બંને તો મિટાવવાના છે જ, પણ એના કરતા વધારે તો રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ પાડવાનો છે.
એ મટે ક્યારે? કે રાગની અંદર આકુલતા અનુભવ થાય અને એનો નિષેધ આવે, આમાં ન જોઈએ,
એટલી બધા વૈરાગ્ય ભાવના બેઠવી
જોઈએ. એટલે હદ સુધીનો જે વૈરાગ્ય છે કે રાગ અગ્નિ આગ જેવો લાગે, રાગ આગ જેવો લાગે,
ગમે નહીં.
એ ક્યારે આવે? કે કેટલીક નિર્મળતા આવી હોય ત્યારે, નહીં તો રાગમાં બધાને રસ રહે, ઉલટી વાત છે આખી. એ આખી આખી ઉલટી વાત, આખી ઉલટી થઈને સુલટી ક્યારે થાય? કેટલી નિર્મળતા આવી હોય તો એ નિર્મળતા આવવા માટે એની પૂર્વ ભૂમિકા હોય,
તીવ્રતા વધારતા જવું
પડે. એ પણ યથાર્થ પ્રકારે
કહ્યું છે,
યથાર્થ પ્રકારે. એટલે કૃપાળુદેવે તો બહુ સરસ લાઈન દોરી આપી છે, જે વર્તમાન જૈન શાસ્ત્રોમાં એવી લાઈન દોરી જોવા નથી મળતી એવી લાઈન દોરી આપી છે. જેમ કે 195 નંબરનો પત્ર અને 86 પત્ર છે, એમાં પહેલી વહેલી એમની વાત કરી છે કે પરિભ્રમણની ચિંતના થાય અને માર્ગ માટેની ઝૂરણા ઊભી થાય એવી આકરી વેદનામાં જીવ આવે ત્યારે પહેલો વહેલો એને વૈરાગ યથાર્થ પ્રકારે શરૂ થાય. પરિણામો તો મારા બીજી બાજુ ફંટાઈ જાય છે, બીજા વિષયમાં ફંટાઈ જાય છે. બીજા વિષયમાં એટલા માટે ફંટાઈ જાય છે કે ત્યાં લાભ નુકસાન ની બુદ્ધિ પણ પડી છે, નહીતર તો એટલું વજન ન જાય. એટલા પ્રમાણમાં તીવ્ર વૈરાગ એટલે એટલે મેં એક શબ્દ કે આખરી વેદના આવે. કેવી આખરી વેદના આવે? એટલે કૃપાળુદેવે એ શબ્દમાં ઝૂરણા
શબ્દ, માછલી થી પણ આપણે ગયા, માછલી છે એ પાણી વગર રહી શકતી જ નથી, તો આપણે તો આપણા આત્માથી કે એનાથી
આપણે જીવીએ છીએ,
તો માછલી કરતા ગયા. અને બીજો ભાવ એવો આવે છે માછલી નો દ્રષ્ટાંતમાં કે માછલી એ પાણી માં મીન પિયાસી, પાણીમાં રહેવા છતાં આપણે પાણીનો સ્પર્શ નથી એને, આપણે તો સંસારમાં રહીને સંસારનો સ્પર્શ એટલો બધો કર્યો છે કે મૂળ વાત ભૂલી ગયા છે. એટલે આપણે તો માછલી કરતા બંને રીતે ગયા,
મૂળ સ્વરૂપ ભૂલી
ગયા. એ વૈરાગ્યની તીવ્રતા જે
વૈરાગ્યની યથાર્થ પ્રકારે તીવ્રતા પરિભ્રમણની ચિંતના અને માર્ગની ચૂર્ણાથી શરૂ થાય, એ એનો ફર્સ્ટ એકરૂપ છે. એ જ વૈરાગ્ય શરૂ થાય પછી 128 પત્ર પ્રમાણે દ્રઢ નિશ્ચય આત્મામાંથી આવે કે હવે મારે મુક્ત થવું છે, કોઈ પણ ભોગે મુક્ત થવું છે, ચાહે તે થઈ જાય,
માત્ર મોક્ષ અભિલાષ,
માત્ર મોક્ષ અભિલાષ, અને ચાહે તે થઈ જાય, ગમે તેવી દુઃખ વ્યાધિ આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ અવસર પર આવી પડો, કરવું છે એટલે કરવું છે, એવો નિર્ધાર જ્યારે આત્માને આવે ત્યારે એને દ્રઢ મુમુક્ષુતા આવે છે. એ દ્રઢ મુમુક્ષુતા આવી એટલે એકમાત્ર મોક્ષને માટે જ આ આત્મા પ્રયત્ન કરવાનો. એ વાત એમને 254 માં પત્રમાં કરી છે. એક વર્ષ પહેલા મુંબઈ ની શિબિર ની અંદર પાર્લામાં 8 દિવસ આ પત્ર ચાલ્યો હતો, 8 કલાક
254
એનો જે ચાલ્યું એની ટેપ તો અત્યારે બધા ઉતારી લઈએ છીએ, ટેપ ઉપરથી પછી ભાઈ અખિલજીભાઈ લખાણ પણ કર્યું છે અને એ લખાણ અત્યારે તપાસાઈને પ્રેસમાં જવાનું છે. મુમુક્ષુતા આરોહણ ક્રમ પુસ્તકનું અમે નામ આપ્યું છે. મુમુક્ષુ પ્રયોજન તો પ્રશ્નોત્તર જે ચાલેલા એ બધા લખીને છપાવેલા છે, સેંકડો પ્રશ્નો આવી ગયા અને એના જે જવાબ આપ્યા એ બધા
છપાયા.
ઘણી વાતો આવી જાય છે. હવે આ તો કૃપાળુ દેવના પત્રના આધારે મુમુક્ષુતા પ્રગટ થાય, આગળ વધુગત થાય અને પદાર્થ નિશ્ચય સુધી પહોંચે એટલે સમ્યક સંમુક્તિ અને બીજું સંકેત કીધું 751 પત્રમાં. બીજું સંકેત થાય અને ત્રીજું સંકેત થાય 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 છે એટલે એ આખો વિષય એક પુસ્તક તૈયાર થાય છે. અત્યારે આપને એડ્રેસ આપજો ભાઈ, મોકલી દઈશું. આવે છે તો બાંધણી જઈએ છો? પછી
ધ્યાન ની અંદર જેટલી ચંચળતા બહુ પજવણી કરે છે અને બીજું શું છે, ઠીક ઠીક સમય સુધી બેસી શકાતો નથી, કદાચ એની ટેવ નથી એટલે પણ મન આગુ પાછું થતું હોય.
એમાં એવું છે, ધ્યાન નું સ્ટેજ છે એ પદાર્થ નિશ્ચય પછીનું છે, એ પહેલાં ધ્યાન કરવું નહીં એવી કૃપાળુ દેવની ચોખ્ખી હાળ છે. પદાર્થ નિશ્ચય સુધી પહોંચે પછી ધ્યાન યોગ્યતા આવે, ક્ષમતા આવે, ત્યાં સુધી ધ્યાન કરવાની એબિલિટી હોતી જ નથી.
પદાર્થ નિશ્ચય આત્માની
સ્વરૂપની ઓળખાણ છે,
આત્મા શું છે.
એટલે એ જે 254 પત્રો પ્રમાણે ઠેઠ પદાર્થ નિશ્ચય સુધી જ્યાં સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી એ પહેલાં જો ધ્યાન કરવા બેસે તો બીજે રવાડે ચડી જાય, ધ્યાન થઈ જ ન શકે. કેમ કે આત્મારૂપી પદાર્થ જ્ઞાનમાં ભાષા વિના કોનું ધ્યાન કરવાનું?
સાચું છે,
જે વસ્તુ જ્ઞાનમાં દેખાણી નથી ધ્યાન કોનું કરવાનું? એકાગ્રતા કોના ઉપર કરે?
મારા જીવનમાં કેટલાક સંત પુરુષોને મળવાનું પ્રાપ્ત થયું મને, તો હું એમને આવું પૂછતો, થોડો બાદિશ પણ લાગે પ્રશ્ન, હું પૂછું તમે 1/2 કલાક સુધી એમ ધ્યાન કરો છો, તમે શું કહો છો ધ્યાન? અને તો હું કંઈ સમજાતો નથી, હું તો 2 મિનિટ પણ બેસી શકતો નથી, તમે કંઈ બેસી શકો? તો કે અમે જપ કરીએ છીએ, કોઈ કે અમે એમ બસ જોયા કરીએ છીએ. તો મને એમ કુતુહલ થતું કે અમે જોયા કરો છીએ શું? પછી ધીરે ધીરે માસ્ટર બોલાવ્યું કે મનની અંદર જે કંઈ વિચારો એ જોયા કરો સાક્ષી ભાવે. હવે આ પણ હજુ કઈ સુધી સાચું છે? કેમ કે હજુ એ ભૂમિકા જ નથી, સાક્ષી ભાવ અનુભવ ભૂમિકા જ નથી,
એટલે
પછી હું કેવી રીતે આમ જ સમજ? એટલે એમાં પણ હું નિષ્ફળતા પ્રાપ્ત કરું છું. પછી આ 2 મિનિટ બધા બેસી શકાતો નથી, ચંચળતા પણ વધારે છે. તો આ બધા જપ કરવાની વાત આવે છે,
કોઈ એમ વિચારે કે ધ્યાનથી કે યોગથી કલ્યાણ થઈ જશે, પણ એવી રીતે આત્મ કલ્યાણ થતું નથી.
આમાં
શું છે કે તમે કામની પદ્ધતિથી કામ ન કરો તો કામ થાય કેવી રીતે?
આજે પેલું આપણે પુસ્તક ભાઈ આપ્યું મને તત્વસિદ્ધિ, તો કઈ આપ્યું એમાં એનું પહેલા જ પ્રકરણમાં આ વસ્તુ આપેલી છે કે કાર્ય પદ્ધતિ ન સમજાય તો કશું થતું નથી. પછી કાંજી સ્વામી નું આપણે ઉદાહરણ આપે છે કે પૂર્ણતાનું યોગ, પૂર્ણતાનું લક્ષ્ય એમણે જોયું છે. એટલે મેં જોયું કે એમાં એનો કાર્યક્રમ જ નથી, હું શેડ્યુલ નક્કી કરું છું, શેડ્યુલ ખબર નથી અને બધા ફાંફા મારવાનું થાય. તો મને એમ લાગે છે કે મને હું ફાંકો મારું છું તો બીજા બધાનું શું થશે? એ તો જોકે આ તો એક વિચાર આવે છે, પણ મને તો હજુ વ્યવસ્થિત કઈ પત્તો ખાતો નથી. આનો
દરેક કામ એની પદ્ધતિથી થાય. સાદી વાત હોય તો રોટલી રોટલીની રીતે થાય, શેરો શેરાની રીતે થાય, શેરાની રીતે રોટલી નો થાય, રોટલાની રીતે શેરો નો થાય. અને એક સાદું આ દિવાલની અંદર એક સ્ક્રુ ફિટ કર્યો હોય ને, આખો સંસાર મટાડી અને અનંત સુખની પ્રાપ્તિ કરવી હોય તો એની કાર્ય પદ્ધતિ જોઈએ. આપણે ગમે તેમ ફાંફા મારીએ એનો અર્થ શું છે? એ તો નિરર્થક વાત છે. એટલે કૃપાળુ દેવે એ વાત 83 નંબરના પત્રમાં કરી છે, ક્રમની.
મને એ બધા
બધું લખી દીધું. 83 નંબરના પત્રમાં એમણે ક્રમ ઉપર બહુ જોર આપ્યું. મનસુખરામ સુરેરામ ઉપરનો પત્ર છે, એમાં કીધું કે ક્રમ વગર નહીં થાય, અને ક્રમ વગર કરવા જઈને ઉતાવળ કરીશ તો ઝેર નીકળશે. ઉતાવળ કરવા જઈશ તો ઝેર નીકળશે એમાંથી, એવું લખ્યું છે. ઝેર નીકળશે એનો અર્થ તો મરી જઈશ એમ થોડો ગવાડે ચડીને. માર્ગદર્શન તો બહુ આવ્યું, શાસ્ત્રોમાં ન મળે એવું માર્ગદર્શન આપ્યું છે. એમ કહે અમે તો ઘણા શાસ્ત્રો પછી જોયા વાંચ્યા, પણ કૃપાળુદેવે જે મોક્ષની લાઈન દોરી આપી છે, જો કોર્ડિનેશન કરતા આવડે
તો થઈ શકે,
આત્મા તરી જાય એવું છે.
મારી ભૂમિકા પણ આવી જાય, બીજે બધું આપણે જેમ કહ્યું વિના પણ એવું જ વાંચી વાંચી બધું આવે છે, પણ વૈચારિક ભૂમિકા નથી બંધાતી.
સત્સંગ સુલભ નથી, સત્સંગ દુર્લભ છે. એ વાત
નથી,
સત્સંગ વગર આ વાર નથી. ઢંઢેરો પીટ્યો છે, ઠોકે ઠોકે ને કીધું છે, પત્ર પત્ર સત્સંગ લીધો છે. સત્સંગ વગર બીજો આરોવારો છે જ નહીં મુમુક્ષુ નો, એ વાત નક્કી છે. એમને પોતે પોતાના કેટલાય ભવોના અનુભવ નો નિચોડ કરીને એ બધી વાતો લખી છે. ખાલી કાગળ નથી, પત્ર નથી, એ તો એમના અનેક ભવોના અનુભવનો નિચોડ છે એની અંદર. એવું સમજવું જોઈએ, સત્સંગ વગર તો કામ આવે એવું છે નહીં. પરિણામ જ ન ટકી શકે ને, પડી જાય. અમારે સત્સંગ ચાલે છે, કોઈ 5-15 દી આઘા પાછા થાય છે એટલે તરત કહે છે કે સત્સંગ વગર ફેર પડી જાય છે. લડાઈ થાય ને, સર્પ ડંખ મારે પણ નોળિયો નોળવેલ ને હું ગયા તો વળી પાછો સર્પ ની સામે જાય. એમ આ સંસાર છે, આપડા ઉદય છે એ બધા સર્પ છે, સત્સંગ છે એ નોળવેલ છે, આપડો આત્મા નોળિયો છે. તાકાત આવી જાય, ઝેર ઉતરી જાય સત્સંગમાં, બધું સંસાર નું ઝેર ઉતરી જાય.
એક શબ્દ માં વર્કશોપ કરી, વર્કશોપ નું એમ કે છે
લખીને મીઠો થયો, આમાં કાંઈ બહુ ચોખ્ખો નથી થતો. જેનો પ્રશ્ન હોય એ બોલી શકે છે, શું પૂછવા માગે છે. કુછ એસે એહસાસ જીને પૂર્ણતયા લૌકિક ભી નહીં કહા જા સકતા ઓર પૂર્ણતયા પારલોક ભી નહીં કહા જા સકતા, તો ફિર કેસા, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી શું જવાબ દેવો. જેનો પ્રશ્ન હોય પૂછી શકે છે, શું પૂછવા માગે છે, આમાંથી નક્કી નથી થતું. કાંઈ ક્યાં ક્રોધ કંટ્રોલ કેવી રીતે કરવો? જ્યારે જબ જબ ક્રોધ આવે, સાચી બેન કે પ્રશ્ન, તો જબ જબ ક્રોધ આવે તે પહેલે એ દેખના કે ઇસકે પીછે મેરા અભિપ્રાય ક્યા હૈ, વો દેખના પડેગા. યા તો કર્તા બુદ્ધિ હોગી, યા તો સુખ બુદ્ધિ હોગી, તો ઇસસે ક્રોધ આયેગા કે અપના જૈસા હમ ચાહતે હૈ વૈસા નહીં હો રહા હૈ. ક્રોધ ક્યો હો રહા હૈ? કે જૈસા હમ ચાહે વૈસા નહીં હો રહા હૈ. યે હમારી કર્તા બુદ્ધિ હૈ યા સુખ બુદ્ધિ હૈ, ઉસકો હમે પહેલા તોડના પડેગા. તો ઇસલિયે ચારિત્ર મોહ કે અનેક દોષ હૈ, ક્રોધ માન માયા ભોગ, વો પહેલે કૈસે મિટાના વો બાત મેં જાના જરૂરી નહીં હૈ. હમકો સબસે પહેલે કિસકો મિટાના ચાહિયે? દર્શન મોહ કો. કિસકો? દર્શન મોહ કો. ઇસલિયે ઇસકી ચિંતા અભી કરને કી જરૂરત નહીં. અભી તો દર્શન કો મોહ કો કૈસે મિટાયે, ઇનકે લીએ સબસે પહેલે પરિભ્રમણ કી ચિંતના વેદના મેં આના હૈ. ફિર ઇસકી જો આગે કી લાઇન હૈ, વો લાઇન પે આગે ચલે જાના, સબ મિટ જાયેગા, ક્રોધ ભી મિટ જાયેગા ઓર સબ ભી મિટ જાયેગા. અપને કો કામ પદ્ધતિ સે કરના હૈ. એસે યે ક્રોધ હુઆ ઇસકો મિટાના હૈ, ફિર યે હુઆ ઇસકો મિટાના હૈ, એસે નહીં મિટેગા. તો કામ તો પદ્ધતિ સે કરને કા હૈ. પદ્ધતિ સે કામ કરના વહી જ્ઞાનીઓ કી આજ્ઞા હૈ. હમે આજ્ઞા મેં રહેના હૈ, આજ્ઞા છોડ કરકે હમે કામ કરના નહીં ચાહીએ. કરેંગે તો ભી હોયગા નહીં, યે બાત નિસંશય હૈ. ઇસલિયે
સુખ ગામ